મુંબઈ મંદિરમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 23/6/81 તત્વચર્ચા નંબર 39.
આપણે જાણતો બીજો પ્રશ્ન અનુભવ આપણે કે જ્ઞાનને અનુભવ પહેલા અને પછી જ્ઞાનનો અભ્યાસ કરે તેમાં વેદન આવે તે સમાન હોય છે. અભિવ્યક્તિ સર્વાંગ થાય છે કે અમુક ભાગથી અને અમુક ભાગથી તો થયા આપણે આંખથી દેખીએ છીએ દેખવાનું આંખથી કરે છે એવી રીતે એના અનુભવ ની વ્યક્તતા ઉપર એના જે આગલા ભાગ આટલા માંથી આવે કે આખા શરીર માં
અસંખ્યાત પ્રદેશ માં પર્યાય વ્યાપક થાય છે એક સમયે અને જેમ ઉપયોગ જ્ઞાન વ્યાપક થાય છે એમ આનંદ વ્યાપક થાય છે અસંખ્યાત પ્રદેશ એમાં ફલાણે ઠેકાણે આનંદ આવે વધારે અને અમુક ઠેકાણે ઓછો આનંદ આવે એવું અવલંબન લઈને તથા પ્રકારના વિષયને જાણી શકે છે. અતિન્દ્રિય જ્ઞાન તો ભગવાન આત્માનો અવલંબન લેતા અસંખ્યા કરે છે અતિન્દ્રિય જ્ઞાન અને હારે અતિન્દ્રિય આનંદ પ્રગટ થાય એમાં ખંડ પણ અખંડ છે. હવે અનુભવ પહેલા ને અનુભવ પછી જ્ઞાન વિશે પૂછ કરે છે. અનાદિ વિચાર સીધી હોય કે પહેલા ગુરુ તમે નિર્ણય કરે તત્વ નો મુખ્યપણે સુધારવાનો છ દ્રવ્યને નવ તત્વોને જાણ્યા પછી એને સુધારવાનો નિર્ણય કરે. નિર્ણય કરીને અવારનવાર એ પોતાના ઉપયોગને આત્મસંબો સુધારવાનો પ્રયત્ન કરે એને ભૂમિકાનું ધ્યાન કહેવાય. તમે દર્શન થવા પહેલા ચિંતન કહેવાય અને પછી અનુભવ થાય. અનુભવ થયા પછી તો સમ્યક દર્શન ચાલુ રહીએ ત્યારે ધ્યાન ની પ્રેક્ટિસ હોય ત્યારે માટે હોય સમય દર્શન માટે પ્રેક્ટિસ નથી. દરેક પ્રેક્ટિસ ધ્યાન ની સમય દર્શન પ્રગટ કરવા માટે હતી. સમ્યક દર્શન પ્રગટ થયા પછી ચારિત્ર માટે પ્રેક્ટિસ કરે છે. ચારિત્ર વધે છે
પ્રવચન સાર ની હેસી ની દાદા છે એમાં આચાર્ય જે છે લખે છે સ્વસંવેદન સ્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન શક્તિ
બરાબર
એટલે શું
એમાં દેશન આચાર્ય ભગવાને સવિકલ્પ સ્વસંવેદન કર્યું અને અમૃતેશ્વર આચાર્યમાં મન વળે કળી જાય છે બે નો એકાદ પાસે શબ્દ છે. સવિકલ્પ સ્વસંવેદન એટલે રાગ ઋષિ જ્ઞાનની પર્યાયમાં માનસિક જ્ઞાનની પર્યાયમાં ભાવ મન વળે પોતાના શુદ્ધાત્માનો નિર્ણય કરે છે એને સવિકલ્પ સ્વસંવેદન કહેવામાં આવે. નિર્વિકલ્પ સ્વસંવેદન થયું નથી એ વિચાર નથી અને પછી શુદ્ધાત્માની અભિમુખ કરે છે અને પછી કરવતીના પરિણામ આવીને દ્રવ્યગુણ પર્યાયનો ભેદ પણ વિલય પામે છે ત્યારે આ કરે લક્ષણો નાશ પામે છે. એમને કહ્યું એમાં દ્રષ્ટિપૂર્વક ધ્યેયપૂર્વક ને કેમ થાય છે એનો આગળ વિચાર જોતો હોય તો એમાં છે એસી નંબરની કાકા જૈન આચાર્ય ભગવાન ટીકા બધા ઝઘડાનો નાશ કરી નાખે ધૂનું અવલંબન લેતા એક સમયમાં જયારે ધૂનું અવલંબન લે છે જ્ઞાન ત્યારે એક સમય ઉત્પાદન વિરુદ્ધમ શબ્દો અભેદ પણ જ્ઞાન થાય દ્રવ્યકુળ પર્યાયનું અભેદ પણ જ્ઞાન થાય એ જ્ઞાનનો વિષય ઉદ્યોગને પૂરો મળી જાય છે જાણવા માટે અને આપણી માટે શ્રદ્ધાનો વિષય વધારે મળે છે. તમે એક છે, બહુ માર્મિક વાત છે. જો ધ્યેયનીકું છે તો ધ્યાન ખોટું થાય છે, અને જે ધ્યેયને ઉદાડે ઉત્પાદન વિરુદ્ધમ સતને પર્યાયથી રહી ઉપર છે, પણ પર્યાયથી થઈ તો જ્ઞાન થવું જોઈએ. બરાબર, તમે જ્ઞાન ચારિત્રના પરિણામે પરણવે એ પોતે જાણી શકે છે કે હું આનાથી રહીત છું, પણ સહિત પણ થયો, રહીત તો હતો આનાથી અનંત, પણ સમ્યક પ્રકારે સહિત થયો. હવે પેલો સહિત હતો વિખ્યાત હતો, રાત્રિ સહિત વિખ્યાત હતા, વિતરાગ પણ નથી સહિત તેવું એને જ્ઞાન થાય. એટલે બિલકુલ આમાં ક્યાંય કોઈ નહીં થતી નથી. શ્રદ્ધા બરાબર થાય છે એ વખતે તમને જ્ઞાન થાય છે, તમે કેટલા સમય અને જ્ઞાન થાય છે. અનેકાંતો કે અનેકાંતો પ્રમાણ હોય છે નથી, પ્રમાણ થી સાધ્ય નથી, પ્રમાણ નહીં બે થી સાધ્ય થાય અનેકાંત. કેમ કે નયોના સમૂહને ભગવાન પ્રમાણ થી છે, તો નય ઉત્પન્ન થાય જયારે ત્યારે પરમાત્મા અનુભવ થાય, ત્યારે જોડે એને સંવેદનાંત થાય, તો એ બધા નયોનો જે સમૂહનો વિષય છે અનંત ધર્માત્મક પદાર્થ એને જ્ઞાનમાં નહીં. અનંત ગુણનો, અનંત પર્યાયનો, નિત્ય અનિત્ય અપેક્ષિત ધર્મનું બધું જ્ઞાન થાય. પ્રમાણમાં આખો આત્મા પ્રમેય થાય, જ્ઞાનમાં આખો આત્મા પ્રમેય થાય, અને ધ્યાનમાં વૃદ્ધિ થાય.
આપણે સમય સાત શક્તિ જાતા છે, એમાં પહેલા પહેલા નીચે લખ્યું છે તે સમસ્ત અન્નદ્રવ્ય ના ભાવોથી ભિન્ન ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. ત્યાં પૂજ્ય ગુરુદેવે રાગાદિથી જેમ ન લીધો અને ન લીધો, જેવો ઉપયોગ પરદેવથી છૂટ્યો તેવો સંદ્રહમાંથી છૂટ્યો, રાગને યાદ જ કર્યો નથી. તેથી રાગના પદે ભૂલ સ્વભાવથી ભિન્ન છે તે વાત રચમાં ઉભી થતી નથી, માટે રાગના પદે તો ભૂલ છે એ ન જાણે અને ન માને તો કંઈ વાદ આવતો નથી.
ઠીક છે ભાઈ, આ તો વિષય બહુ જાણવાનો છે. એને દેશકાને કે અરણ્યાને ક્યાં ખબર છે કે આ પ્રદેશ આમ છે અને તેમ છે? એ તો ઉપયોગ બહાર કોઈ અંદર ભવ્યો છે. આ લાકડા જાજા છે, લાકડા ગરી ગયા હોય પહેલે લાકડાને કાઢવો જોઈએ. પાછું રાગ જેવું સહિત છું એવું જે સલ્ય છે અનુસારથી એ લાકડું કાઢવા માટે ગુરુદેવ કહ્યું કે રાગના પ્રદેશ ભિન્ન છે એમ. લાકડાજીને નથી એને તો ઉપયોગ પડે નહીં, તો એ અંદર ભાગતો
આપણે પ્રવચન ચાર ની 106 ગાથા, એમાં દ્રવ્ય ને દ્રવ્યને પર્યાયને પ્રસક્તત્વ લક્ષણથી પ્રદેશભેદ છે. પ્રદેશભેદ છે કે અન્યત્વ અસદભાવ લક્ષણથી પ્રદેશભેદ છે.
અસદભાવ છે, પ્રસક નથી. એક પરમાણુ ને બીજા પરમાણુ ને પ્રદેશભેદ છે, બે દ્રવ્ય ભિન્નતા છે. એક આત્માને બીજા આત્માને પ્રદેશભેદ છે એમ, અંદરમાં પ્રદેશભેદ નથી, નહીંથી પ્રદેશભેદ છે. પ્રમાણ છે પરથી બીજું પાડવું હોય ત્યારે એ રાગના પર્યાય, રાગના પર્યાય થી આત્મા થયું છે, વિતરાગ પર્યાય થી થયું છે આત્મા, અનન્ય છે. એ જ્ઞેય અધિકાર છે. જ્ઞેય અધિકારમાં દ્રવ્ય ગુણ અને પર્યાય આત્મા કહેવાય, ઉત્પાદ છે ન્યૂનતમ થશે આત્મા કહેવાય. જ્ઞેયની વિક્ષા જુદી છે, જ્ઞેયની વિક્ષા જુદી છે. જ્ઞેયમાં બધું આવી જાય, કઈ બાકી નહીં. રાગ નો ધર્મ પણ તમારે જ્ઞેયમાં થાપવો જોઈએ, ત્યારે એ જ્ઞેય સાથે થાય. દુઃખ સાથે ગમે તો બધું સમાધાન થાય.
દ્રવ્ય ને પર્યાય ને આત્માને કારમાં કરીને જેમ પ્રદેશ છે અથવા તો દૂધ અને પાણીની માફક પ્રદેશ છે. એમ
નથી, અસદભાગી પ્રદેશ એના ક્ષેત્રમાં હોવા છતાં પણ એને પર્યાય જે ક્ષેત્ર છે અને ધિકારી રહેલું ક્ષેત્ર જો સર્વથા એક માનવામાં આવે તો પર્યાયના ક્ષેત્રનો નાશ થતા આખા દ્રવ્યો નાશ થઈ જાય. પણ એમ થતો તો સતી માટે એને અસદભાવ છે, પ્રથકત્વ નથી. તો બે દ્રવ્ય ભિન્ન થઈ જાય એટલે બધું એમ નથી, નહીં થી ભિન્ન છે, પ્રમાણથી અભિન્ન છે, પ્રાણ જ્ઞાનથી અભિન્ન છે.
ક્ષેત્ર તો સાથે એમાં નાશ થવાનો પ્રશ્ન છે, પોતાની ભૂલા હોય નાશ થઈ જાય, કારણ કે ક્ષેત્રનો નાશ થતો નથી કદી પણ, ગમે તે માને ગમે તે રીતે માને તમારો ક્ષેત્રનો નાશ થતો નથી. અને ક્ષેત્ર ભિન્ન છે કે નહીં એના માટે તો નહીં પ્રયોજન નથી, એ તો પોતે પોતાનો જે પોતાની વ્રત ભાવ છે એને જુદો પાડવા માટે અતત ભાવથી જુદો પાડી શકાય. ક્ષેત્ર ભિન્ન તો જુદો પડી શકે એવું કઈ નથી, અતત ભાવ આવે છે અપત ભાવથી સંજ્ઞા લક્ષણ પ્રયોજન પ્રયોજન હશે પણ અતત ભાવથી ભિન્ન પાડી શકાય, અને એને ક્ષેત્રથી ભેદ પાડીએ તો જ સમદર્શન થાય એવું કઈ નથી.
દ્રષ્ટિનો વિષય આત્મા આવે એને દ્રષ્ટિ આત્મા આવી ગઈ ત્યાં સુધી જ્ઞાનીઓ કહે છે, જ્ઞાનીઓ ત્યાં સુધી સમી તો નથી હજી તો પણ દ્રષ્ટિનો વિષય અંતરથી જેને આવી ગયો એને સંગત થઈ ગયો એમ કે અંતકાળમાં સંગત થવાનું છે એમ પણ જ્ઞાનીઓ જણાવે છે શાસ્ત્રમાં કહેવાય. દ્રષ્ટિના વિષય સંબંધે શું છે એની વિષયની ભૂલ નીકળી જાય તો દ્રષ્ટિ પ્રાપ્ત. 252 નંબરનો અર્થ કેટલા દ્રષ્ટિના વિષયનો છે તેને વ્યાખ્યાન એના ઉપર થઈ ગયા છે. અવસ્થિકા એમાં સ્વક્ષેત્ર એમાં સ્વક્ષેત્રના મૂળમાં એનું ટીકાળી ક્ષેત્ર લીધું છે, ક્ષણિક પર્યાયનું ક્ષેત્ર તો એમાં લીધું જ નથી, પણ એનું જે અસંખ્યાત પ્રદેશથી એક અભેદ ક્ષેત્ર છે એમાં ભેદ પાડવો તો પર ક્ષેત્ર છે જે દ્રષ્ટિના વિષયમાં નથી એ તો સામે થઈ શકે જ નહીં. દ્રષ્ટિના વિષયમાં શુદ્ધ પર્યાય અશુદ્ધ પર્યાય તો નાખી છે એટલે એનો તો પ્રશ્ન છે નહીં, એ ઊંચી વાત કરી છે. અને એમાં જે આ એક પ્રદેશી પરમાણુ અને અનંત પ્રદેશી છે આકાશ એવા કોઈ પણ પ્રકારના એમાં ભેદ ન કરવા અને અસંખ્યાત પ્રદેશી છું એવો પણ ભેદ ન કરવો. અસંખ્યાત પ્રદેશી અખંડ એક અભેદ એક એટલે એક પ્રદેશ નહીં અભેદ, એમાં જો ભેદ પાડે તો દ્રષ્ટિની ભૂલ છે દ્રષ્ટિના વિષય. ચારેમાં જો દ્રવ્ય ક્ષેત્ર સકાળ સ્વભાવ સકાળમાં પર્યાય નથી, સ્વક્ષેત્રની અંદર જે રૂપ એમાં શુભ અને અશુભ પર્યાયનો તો પ્રશ્ન જ નથી, એમાં તો છે જ નહીં, સ્વક્ષેત્રમાં નથી. બાકી એવું છે એ દરેક આત્માન સતત છે, આ કોઈ વાત વ્યાજો દરેકને તેને એ રીતે વિચારવું હોય વિચારી શકે એની કોઈ ટીકા ટીપણી પણ કે દરેક આત્મા
સ્વતંત્ર છે.
વિતરાગ ભાવે ચર્ચા પણ વિતરાગ ભાવે હોય, આપણે બધા એક ગુરુના શિષ્ય છીએ, એક ગુરુના શિષ્યમાં ક્યાંય વિચાર કરતો હોય તો પણ આપણે આપણી રીતે આપણી સાધના કરવી જોઈએ.
અસંખ્ય પ્રદેશી જે ક્ષેત્ર કહે છે ને અસંખ્ય પ્રદેશી તો એનો અસંખ્ય પ્રદેશી એમ કેવો એવા તો વિકલ્પ છે તો તેને દ્રષ્ટિ નહીં, પણ અસંખ્ય પ્રદેશી કહેવામાં કંઈ એ સમય જ્ઞાન છે. આત્મા અસંખ્ય પ્રદેશી છે એ પ્રદેશી નથી, તો અસંખ્ય પ્રદેશી કહેતા અભેદ અભેદમાં ભેદ પાડવો એ વિકલ્પ ઉત્પત્તિ થાય છે ત્યાં દ્રષ્ટિ ભૂલ છે. દ્રષ્ટિની ભૂલે દ્રષ્ટિની ભૂલે પણ અંદરમાં જવાતું નથી, ત્યાંથી સંદર્ભ ત્યાં જ્ઞાન નથી.
રાજવલી સાહેબે લીધો છે એ તો કોઈ દોષ નો નથી. પણ તો જો એવું જ હોય તો કથનગી અનન્ય પણ હોય અભેદ પણ સિદ્ધ ન થાય, જ્ઞાન ખોટું થશે. જો એક પરમાણુ બીજા પરમાણુ ભિન્ન છે, એક દ્રવ્ય ને પર્યાય કરવતા ભિન્ન છે, તો અનન્ય ભિન્ન અભેદ જે થાય છે અનુભવ ના થાય એ ના થઈ શકે. તો જ્ઞાન ખોટું, જ્ઞાન ખોટું તો સૃષ્ટિ
ખોટી
ખોટી એમ છે. પર્યાય થી રહીત છે એમ શ્રદ્ધામાં લેનાર ને પર્યાય થી સહિત નું જ્ઞાન થાય છે. સમય એક રહી થી ઉપયો રૂપા તો રહી થી છે. તમે કે કાંતિ બ્રહ્મત અપ્રમતિ રહી છો પેલા પારામાં, હજી ગાતા બદલી નથી, સાય ચોગાડી નથી. ક્યાં કયું કરતા કરતું જાણનારો હું માટે કરતા અને જણાયો પણ હું માટે અને અપરિણામી નું પ્રદાન તૂટી જાય અને પરિણામી નું જ્ઞાન કરતા પરિણામી નું પ્રદાન કરે તો જાણે કરતું ન થાય.
પ્રશ્નો ખુલાસો કરતા જે ગુરુદેવ તરફથી એમ છપાયું કે બંનેના પ્રદેશો એક જ છે, પણ દ્રવ્ય ને પર્યાયના અંશોને જુદા જુદા ગણી તેના પ્રદેશોની જુદી જુદી અંશ કલ્પના કરી તેનો ઉપદેશ જુદા ગણવામાં
આવ્યા. એકદમ કરેક્ટ છે, બીજી વાક્ય બરાબર છે. કેમ કે દ્રવ્ય ને પર્યાયના એક જ પ્રદેશ છે, પણ એને અંશ કલ્પના કરીને એને ભેદ કરવામાં આવે છે. એ અંશ કલ્પના છે, એ મિથ્યા નથી, સમ્યક છે. ધર્મી અને ધર્મ ભિન્ન ભિન્ન છે, એવી જે અંશ કલ્પના થાય છે એ ખોટું નથી ધર્મતા. કેમ કે જયારે બીજાને સમજાવવું હોય ત્યારે અંશ કલ્પના કરવી પડે છે. દ્રવ્ય થી પર્યાય રહી છે, પણ અનુભવના કાળમાં અનુભવીને દ્રવ્ય થી પર્યાય રહી છે કે સહી છે, બે પ્રકારના વિકલ્પ જુડી જાય છે, જેમ છે તેમ જાણે. અને ચારિત્રવંત ની વાત તો એવી રીતે આગળ, ચારિત્રવંત હોય એને દ્રવ્ય થી પર્યાય રહી છે ગુજરાત આવતો ગમે જ નહીં. શું કહ્યું?
દ્રવ્ય થી પર્યાય રહી છે એમ ન ગમે.
હા, કેમ? કારણ છે એમાં, એનું કારણ છે કે દ્રવ્ય અને પર્યાય નો ભેદ ખટકે છે, એને નિર્વિકલ્પ અનુભવ ફરી ફરી થવામાં એને ખટકે છે. એટલે એ દ્રવ્ય અને પર્યાય અભેદ છે એવી દ્રષ્ટિપૂર્વક એના જ્ઞાનમાં જોડાવે. એવું છે વિષય, બહુ આ વિષય ડેલિકેટ છે. નંબર વન પછી નંબર બે છે. નંબર વન તો સુરક્ષિત રાખવાનું છે, એના આશ્રયે થાય છે સમ્યક પ્રકારે દ્રવ્ય પર્યાય નું અનન્ય. હવે દ્રવ્ય પર્યાય નું અનન્ય પણ નિર્વિકલ ધ્યાનમાં દ્રવ્ય પર્યાય નું અનન્ય પણ છે. આ દ્રવ્ય ને આ પર્યાયો ભેદ ક્યાં છે? શ્રદ્ધામાં છે, એ શ્રદ્ધાનો વિષય બનતો નથી. જ્ઞાનનો વિષય છે, એની શ્રદ્ધાનો સમય કૃષ્ણ વિષય બનતો જ નથી. એમાં ગરમી છે, નહીં માં ભેદ તો કરવી છે. હવે જયારે એ અનુભવ કરે છે ત્યારે દ્રવ્ય પર્યાયનો જે બીજા પારામાં આવ્યું, છઠ્ઠીકાખાના બીજા પારામાં અનન્યપણું, એવો અનન્યપણાનો અનુભવ થાય છે, પછી આ દ્રવ્યને આ પર્યાય અમારે ભેદ કલ્પના કરવાની જરૂર નથી. પણ એ ભેદ કલ્પના કરીને જેને પર્યાયથી સહિતનું એકાંતિક જ્ઞાન થઈ ગયું, જનન કાળથી બીજા નથી, એકાંતિ અનન્યપણું માને છે, વ્યવહારથી અનન્યપણું માનતો નથી, પણ નિશ્ચય જે રાત્રે અનન્યપણે માને છે એને કહે છે કે રાત્રિ આત્મા ભિન્ન છે, એને કહે છે કે શુદ્ધ પર્યાય થી આત્મા રમત અપ્રમતિ ભિન્ન, શુદ્ધ પર્યાયથી પણ તારો આત્મા ભિન્ન છે. એ બીજાને સમ્યક દર્શનનો વિષય આપો છો, સમ્યક દર્શનના વિષયના અનન્યપણું જ્ઞાનનું જ્ઞેય થઈ શકતું જ નથી, અને જ્ઞાનનું જ્ઞેય અનન્યપણે અનુભવના કાળમાં થાય 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 જ ત્યારે એનું જ્ઞાન સાચું અને શ્રદ્ધા પણ સાચી ને એક સાથે લાગે છે. એ આખો વિષય એટલી બધી જ્ઞાતા માટે ત્યાંથી ઉપવાસ કર્યો અને એનો ક્ષણો ક્યાં આવ્યો અને દર્શન નો ક્યારે થઈ ગયો બધી વાત એમાં છે. શાંતિ લીધો જૈસે રાજા ની ટીકા આખો વિષય કઈ બદલી ગયો છે, કઈ બદલ અને જે જ્ઞાની એના પ્રતિપાદનમાં ક્યાંય દોષ છે જ નહીં, નિર્દોષ છે, વેલસીનો આત્મા પોકાર કરી બુદ્ધિ વેલસી હા ગુરુને બધું કરી અને ગુરુદેવ કે છે એમાં કેટલી માત્ર ફરક નથી, નાની નાની વચ્ચે ફરક ન સમજનાર ને બધી વ્યક્તિઓને ફેર લાગે, વસ્તુમાં ફેર નથી. એ અભેદથી વાત કરે તો સાચા છે, ગુરુદેવ કે પર્યાય ને દ્રવ્ય અટકી નથી તો ગુરુદેવ સાચા, પર્યાય દ્રવ્ય ને અડી જાય છે એમ નથી કે તો એ સાચા છે. અપેક્ષા કરતી ભાવિજી નો અનુવાદ છે અને કોઈ સંસ્કૃત ભણેલું હોય તો આમાંથી જોઈએ આમાં છે. અને અક્ષરે તે યાદ નથી પણ એનો ભાવ ખ્યાલમાં છે કે આમ કહેવા માંગે છે અને આ પ્રોસેસ છે સમ્યક દર્શની આખી પ્રોસેસ નથી. અને જૈસેનાચાર્ય પૂરો કર્યો ને જૈસેનાચાર્ય દર્શન અધિકાર પૂરો થયો એમ કહો હા એ દ્રવ્યગુણ પર્યાય. હવે એ દ્રવ્યગુણ પર્યાય ને જો સદા વિષય બનાવે તો સદા કોની ખાય, જયારે ગ્રે અધિકાર કેમ લીધું એ માર્મિક વાત છે, એ બધી વાત એ સિદ્ધાતા માટે ઉપરથી તમને કહી નથી ઉપર એ દર્શન ગોના શૈલી વિધિ છે મેઇન તો એ છે અને એમાં પહેલા હાથમાં અયસના દ્રવ્ય ગુણની પર્યાયને જાણે છે અને પછી નિશ્ચયથી એના જેવો જ છું એમ નિર્ણય કરે અને આત્માની સર્વો થાય છે. ત્યારે હારના દ્રષ્ટાંતે કહ્યું કે મોટી સફેદી અને દોરો એને એવી રીતે આ ચેતન ચૈતન્ય અને ચિવ્યવર્તન દ્રવ્ય ગુણ ને પર્યાય ત્રણેય જીવ વિવર્તન ને ચેતનમાં મેળવે છે એટલે એનું લક્ષ છોડીને દ્રવ્ય દ્રષ્ટિ કરે છે. અને કુળબેન છોડીને પણ દ્રવિનું અવલંબન લીધે ત્યારે એને આત્માનો અનુભવ થાય છે. ત્યારે એમાં એમ લીધું કે પ્રથમ આવો નિર્ણય કરીને નિજ શુદ્ધ આત્માની સન્મુખ થાય છે. આત્મા શ્રીકાળીની સન્મુખ, શ્રીકાળીની સન્મુખ થતા પછી આગમ ભાષાએ અધકરણ અપૂર્વકરણ અને જડિકરણના પરિણામ આવે છે. અધ્યાત્મ ભાષાએ આત્મસન્મુખ પરિણામ થાય છે. અને એ પરિણામ આત્મસન્મુખ નિજ શુદ્ધ આત્મા એવો શબ્દ છે. નિજ શુદ્ધ આત્માની સન્મુખ થાય છે. નિજ શુદ્ધ આત્મા એ દ્રવ્ય ઉપર એ નહીં, શ્રીકાળી દ્રવ્ય એની સન્મુખ થાય છે. પણ નથી ત્યારે પછી પણ નથી અંદરમાં જતા દ્રવ્ય ગુણ અને પર્યાય એને અભેદ નહી આત્મા જાણે છે. જ્ઞાન અભેદ નહી એને આત્મા જાણે છે. ત્યારે દર્શન મોહનો નાશ થાય છે. એકલા દ્રષ્ટિ નો વિષય ક્રિયા કરે એમાં દર્શન મોહનો નાશ ન થાય. અને જ્ઞાન ભલે ત્યારે દર્શન મોહનો નાશ થઈ થાય. જે પૂર્વક નહીં છે આ બિન દ્રષ્ટિ વાત કરું છું, આજ નથી કરતો. જે પૂર્વક નહીં થાય થાય ને થાય તો એટલું જોઈએ. અને જ્ઞાન અભેદપણે દ્રવ્યુ પર્યાય ન જાણે એ સમયે તો બોધ થઈ થાય નહીં, તો જ્ઞાન ખોટું થયું. જ્ઞાન નો વિષય જાણવાનો પૂરો ન મળ્યો. ગ્રદ્ધા વિષય તમે આપો પણ જ્ઞાન નો વિષય જાણવાનો પૂરો મળવો જોઈએ. પણ ગ્રદ્ધા પૂર્વક જ્ઞાન થાય છે, જે પૂર્વક નહીં થાય એ વાત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એમાં ભેદ ન પાડો, એ વાત તો હરિભાઈ કરી છે. એને માટે તો ગુરુ નિષેધ કર્યો, આપણે બધા જાણીએ એ વિષય જ્ઞાન નો છે. તમારી ભાષાઓ પછી આ બે દિવસ તમને પ્રદેશ ભેદ ભેદતું નથી. ત્યારે મને ગુરુદેવ થી બેઠું છે કે એ તો સ્વતંત્ર છે દરેક, એમાં કઈ મારે કોઈ તમારી ટીકા કરવા માટે નથી. તમે સ્વતંત્ર છો, એમ મારે સ્વતંત્ર રાખવો છે ને તમારે.
આપણે આપણે સિદ્ધ ભગવાન સાક્ષી આપીને કે સિદ્ધ ભગવાન પણ આમ જાણે છે, પ્રયત્ન નહીં એનું કહ્યું ને. પણ
ભાઈ સિદ્ધ ભગવાન ને તો કઈ નથી કૃતિકૃત થઈ ગયા, પણ અર્જન ને કેવળ જ્ઞાન છે કે નહીં? સિદ્ધ ને જેમ કેવળ જ્ઞાન, અર્જન ને કેવળ જ્ઞાન છે નહીં? આ કેવળ જ્ઞાન છે ને શુદ્ધ જ્ઞાન ની ભૂમિકા ને ઓળખી ગયા છે. શુદ્ધ જ્ઞાન તેની પાસે નથી, છતાં શુદ્ધ જ્ઞાન ના વિષયો ને જાણે છે. જાણીને વાણીમાં આવ્યું કે શુદ્ધ જ્ઞાન આને કહેવાય નહીં આને કહેવાય, એ અરિયત ની વાણીમાં આવ્યું છે. ક્યાંથી આવ્યું આ શુદ્ધ જ્ઞાન આને કહેવાય નહીં આને કહેવાય વાત ક્યાંથી આવી? મૂળ સર્વજ્ઞ ભગવાન છે, એના મૂળમાં અરિયત ભગવાન વિરાજમાન છે વાણીમાં. અને ઉતરો સંતો ભગવાન ત્યાં જઈને વાત સાંભળી તેના જ્ઞાનમાં આવ્યું અરિયત ની વાણી સાંભળી. અને પ્રવર્તનકાર દેહ પ્રધાન જ્ઞાન પ્રધાન આવ્યું શાસ્ત્ર, અને દ્રષ્ટિ પ્રધાન આવ્યું સમય. આ બે શાસ્ત્ર મેઇન છે અને બે પાછી પરસ્પર વિરોધ નથી. વિરોધ દેખાય છે, વિરોધ નથી, અવિરોધ છે. એ અવિરોધ કેવી રીતે? નિષ્યાદવાદ એનો વિરોધ ચાલે છે. રહિત પણ છે અને પર્યાયથી આત્મા સહિત પણ એ કથનચિત રહિત ને કથનચિત સહિત એવો વિકલ્પ નહીં. જેવો વિકલ્પ નહીં એવું શ્રદ્ધા ને જ્ઞાન. શ્રદ્ધામાં પર્યાયથી રહીત જ છું, શુદ્ધ નહીં શુદ્ધ નહીં બીજો તો પર્યાયથી હું રહીત જ છું. સમજી ગયા? હા. પણ જ્યાં શુદ્ધ નહીં શુદ્ધાત્માનો અવલંબન કરે